સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી બીજને દિવસે સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મહારાજની સુંદર મૂર્તિ એ દરબારગઢની અંદર સંધ્યાના સમયે મહારાજ ગાદી તકિયા નખાવી અને શ્વેત વસ્ત્ર ધારણ કરીને મહારાજ બિરાજમાન છે અને સભાની અંદર ભગવાનની સન્મુખ સંતો ભક્તો ભગવાનના જે મુખારવિંદના દર્શન કરતા કરતા ભગવાનના વાણીનું શ્રવણ કરી રહ્યા છે એવા દરબારગઢની અંદર આપણે પણ આપણું મનને લઈ જઈએ, વૃત્તિઓને લઈ જઈએ અને ભગવાનના સાનિધ્યની અંદર એ સભાના આપણે પણ સહભાગી બનીએ એવા ભાવ સાથે આપણે વચનામૃતનું શ્રવણ કરીએ. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય. અહીંયા યોગાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના ભક્તની અંદર બે પ્રકારના ભક્તો દેખાય છે. ભક્ત પોતાના વિચારે કરીને, પોતાના કાર્યોએ કરીને, પોતાના વ્યવહારે કરીને એમની બે પ્રકારની વૃત્તિઓ અહીંયા આગળ દેખવા મળે છે, જોવા મળે છે. તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં. અહીંયા બે પ્રકારની, પહેલે જ પ્રકારની અંદર બે પ્રકારના લક્ષણો બતાવ્યા છે. એક પોતાના વ્યવહાર કાર્યની અંદર, કાર્ય કરવાની અંદર નિવૃત્તિ માર્ગ છે અને વચને કરીને કોઈને દુખાવતો પણ નથી. એક પ્રકારનો ભક્ત એવો છે કે જે વ્યવહારની અંદર નિવૃત્ત છે. આમ સામાન્ય રીતે વાલા ભક્તો નિવૃત્તિનો અર્થ કંઈ ન કરવું થાય. આપણે એમને એમ બેસી રહીએ, કોઈ પ્રવૃત્તિ ન કરીએ, કોઈ કાર્યની અંદર ન પ્રેરાઈએ એને નિવૃત્તિ કહેવાય. પણ અહીંયા આ વચનામૃતની અંદર નિવૃત્તિ શબ્દનો પરસ્પર આગળ પાછળના સંબંધનો પ્રાસ જો મેળવીને જોઈએ તો અહીંયા આગળ ભગવાનની જે સેવા આદિ ભક્તિને પણ સમાવેશ કરી શકાય છે અને ભગવાનની ભક્તિ તો કરે છે, કારણ કે આ વિશેષણ એ ભક્ત માટે બે પ્રકારના ભક્ત છે એવું યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે. બે પ્રકારના ભક્ત છે એટલે ભક્ત માટે વાત થાય છે. તો ભક્ત હોય તો ભગવાનનું ભજન કરતો હોય તો નિવૃત્તિ છે નહીં. તો અહીંયા આગળ એવો પણ અર્થ એનો નીકળે છે કે જે હિંસા, ક્રોધ, મોહ એ આદિ જે અંતરશત્રુઓ છે એની અંદર જે પ્રેરાવું, જગતના વિષયની અંદર પ્રેરાવું, એના થકી પણ નિવૃત્તિ. એટલે કે ભગવાનની આજ્ઞામાં ન વર્તતો હોય તો ભગવાનનો ભક્ત જ ન હોય, ભગવાનની ભક્તિ ન કરતો હોય તો ભક્ત જ ન હોય. પણ ભક્ત છે પણ નિવૃત્તિ પકડીને બેઠો છે. એટલે કે ધર્મકાર્યમાં ભગવાનને રીઝવવા જે સેવા કાર્ય કરવું પડે, ભગવાનની ભક્તિ કરવી પડે, એનાથી પણ નિવૃત્તિ છે. અને કદાચ ધર્મપાલન કરે છે એટલે કે અહિંસા આદિનું અનુસરણ કરે છે પણ એ ભગવાનની સેવાની અંદર પ્રેરાયો નથી એટલે ભગવાનનો ભક્ત હોવા છતાં પણ નિવૃત્તિ કરે છે એટલે ભગવાનની ભક્તિ કરતો નથી. નિવૃત્તિ પકડીને બેસી રહે છે ને કોઈને વચને કરીને દુખવે નહીં. અને એ કોઈની સાથે કોઈ સંવાદ નથી કરતો, કોઈને બોલતો નથી. વચને કરીને દુખાવું એટલે કે વાણી દ્વારા, પોતાના શબ્દો દ્વારા કોઈને મનને દુઃખ થાય એવો કોઈ શબ્દનો ઉચ્ચારણ કરવું, કોઈને ન ગમે એવું બોલવું, એવી રીતે કોઈને દુખાવતો પણ નથી એવી પ્રકારનો ભક્ત છે. અને એક ભક્તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિ કરીને સેવા કરે છે. હવે બીજા પ્રકારના ભક્તનું અહીંયા લક્ષણ બતાવે છે કે એ પરમેશ્વર અથવા પરમેશ્વરના એકાંતિક ભક્તો એનો અન્ન વસ્ત્ર આદિ કે કરીને સેવા કાર્ય કરે છે. અહીંયા સેવા શબ્દ આવ્યો એટલે નિવૃત્તિનો જે અર્થ મેં સમજાવ્યો કે નિવૃત્તિ એટલે સેવા કાર્યથી નિવૃત્તિ, ભગવાનની ભક્તિથી નિવૃત્તિ, એટલે ધર્મ કર્મના અનુસરણથી નિવૃત્તિ કરીને બેઠો હોય પણ કોઈને દુખાવતો ન હોય. અને બીજો એવો છે કે એ સેવા કાર્ય કરે છે પણ એનાથી શબ્દો, ક્યારેક ક્યારેક કોઈ શબ્દો દ્વારા કોઈનું મન દુખાય પણ છે. તો એવી રીતે બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ? એવો સુંદર પ્રશ્ન. અરસપરસ ભક્તોની અંદર જ ગુણવત્તા તપાસવાનો એવો અહીંયા યોગાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભક્ત તો બંને પ્રકારના છે. એક છે એ કંઈ કરતા જ નથી એટલે કે ભગવાનની ભક્તિ કરતા નથી, કોઈ સેવા કાર્ય કરતા નથી, કદાચ ધર્મપાલન કરે છે, હિંસાદીનું વર્તન કરે છે પણ હિંસા નથી કરતા, ક્રોધ નથી કરતા, એ શાંત પોતાનું જીવન જીવે છે પણ સેવા કાર્ય પણ નથી કરતા. અને એક ભક્ત એવો છે જે સેવા કાર્ય કરે છે પણ વચને કરીને ક્યાંક કડવું બોલાતું હોય, ક્યાંક કડક બોલાતું હોય તો એવી પ્રકારે પણ રહે છે. તો આ બંનેમાં કયા શ્રેષ્ઠ? ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને તેડાવ્યા. મહારાજે પણ અહીંયા બહુ સુંદર લીલા ચરિત્રો, ભગવાનના ચરિત્રો હંમેશા દિવ્ય હોય, ભગવાનની લીલા ખૂબ ન્યારી હોય, અને મહારાજે એનો ઉત્તર ન કર્યો અને મોટા સંતો એવો મુક્તાનંદ સ્વામી જેને સત્સંગની માનુ બિરુદ પ્રાપ્ત છે અને બ્રહ્માનંદ સ્વામી જેવા જે અખંડ બ્રહ્મના આનંદની અંદર પોતે રમી રહ્યા છે એવા સંતોને મહારાજે તેડાવી અને પ્રશ્ન સંભળાવ્યો અને પૂછ્યું, પછી કહ્યું છે આનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે. પછી બંને સંતોએ એ ભગવાનની આજ્ઞા સાંભળી, એ વચનો સાંભળ્યા, એ પ્રશ્ન સાંભળ્યો અને પછી એનો ઉત્તર કરવા પ્રયત્ન કર્યો. વચને કરીને કોઈને દુખવે છે, પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. વાલા ભક્તો, આપણા શાસ્ત્રની અંદર સેવાના પ્રકાર બતાવ્યા છે. સેવા શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, સેવા કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા છે મુક્તિનો માર્ગ છે, એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને એ સેવાની પ્રાપ્તિને જ મુક્તિ માની છે. મહારાજે તો શિક્ષાપત્રીમાં એમ સમજાવ્યું કે ભગવાનની સેવાનો અવસર મળે ને એ જ મોક્ષ છે. એટલે અહીંયા આગળ સ્વામી એવો સંતો એવો ઉત્તર કર્યો છે કે વચને કરીને કોઈને દુખવે છે, એટલે કોઈના પ્રત્યે કડક થઈને કંઈક શબ્દો બોલાણા હોય અને એ સેવા કાર્યને અર્થે હોય, કારણ કે ભગવાનના ભક્ત છે એ કોઈને નાહકના કોઈના ઉપર ન કડક શબ્દ કહે અથવા તો કોઈને દુખવે નહીં, પણ સેવા કાર્યની અંદર કોઈની ક્ષતિ થતી હોય, ભક્તિની અંદર કોઈની ક્ષતિ થતી હોય, સત્સંગની અંદર કોઈને મર્યાદાનો લોભ થતો હોય તો એને સુધારવાને માટે એને કડક થઈને બે શબ્દ એને કહેવા પડે, એને વારવા પડે, એને રોકવા પડે, એને ટોકવા પડે, એની એના સુખ માટે, એના હિત માટે. જેમ ડોક્ટર હોય એ કોઈ પણ દર્દીને કદાચ કડવી દવા પણ આપતો હોય એ દર્દીના હિત માટે આપે છે. આપણા સંતોએ ગાયું, અનિલ અહી જો ગ્રહે અજાણે તે છોડાવે રોડાવી દે. એટલે બાળક છે એ અજ્ઞાનતાવશ કંઈ અનિલ એટલે કે સાપ અને અગ્નિને સ્પર્શ કરવા જાય તો એના માવતર હોય એને રડાવીને પણ એને છોડાવશે. એમ કડક શબ્દ કરીને કોઈને વારે, કોઈને ટોકે, કોઈના સ્વભાવ ઉપર, કોઈના પ્રકૃતિ ઉપર, કોઈની અંતઃશત્રુ ઉપર જ્યારે કોઈ ટિપ્પણી કરે તો એ જીવાત્માનું મન દુખાય. જેને ટોક્યા હોય એને કદાચ એ વસ્તુ ન ગમી હોય, પણ એ સાથે સાથે ભગવાન અને સંતની સેવા પણ કરે છે. એટલે કે એ ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની આજ્ઞાને અનુસરે છે અને સત્સંગની સેવા પરાયણ એ જીવન રહે છે ત્યારે એ સેવા કરે છે તો એ શ્રેષ્ઠ છે. અહીંયા મહારાજે વાત સંતોએ ભગવાનના એ પ્રશ્નને ઉત્તર કર્યો કે મહારાજ કદાચ કોઈનાથી એ કોઈ ભગવાનના ભક્તનું મન દુખાણું હોય પણ એ ભગવાનની સેવા કરે છે તો એ શ્રેષ્ઠ છે અને એનું કારણ અહીંયા સમજાવે છે શા માટે એને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું. તો અહીંયા સંતો એમ સમજાવે છે અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખાવતો નથી તેથી ભગવાન તથા સંતની કોઈ સેવા થતી નથી. એ કહે છે નિવૃત્તિની અંદર કોઈ રહેતો હોય ભગવાનનો ભક્ત, અર્થાત કે એ ધર્મ પાલન કરતો હોય, ક્રોધ ન કરતો હોય, હિંસા ન કરતો હોય, એ રીતે ધર્મ પાલન કરે છે પણ એ ભગવાનની સેવા પણ નથી કરતો. અને સેવા એટલે ભક્તિ, નવધા પ્રકારની જે શાસ્ત્રોની અંદર ભક્તિ બતાવી છે એવી ભક્તિમાંથી કોઈ અંગને પણ અનુસરતો નથી. તો એવી રીતે એ ભગવાન કે ભગવાનના સંતની એટલે કે સત્સંગની, ભગવાનના ભક્તની કે કોઈ એવા જેના મારફતે, જેના માધ્યમે કરીને ભગવાન રાજી થાય એવું કોઈ સાધન એ કરતો નથી. એટલા માટે મહારાજ અહીંયા સંતો એમ કહે છે કે ભગવાન કે સેવા, સંતની કોઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો. એને અસમર્થ સરખો, અસમર્થથી શેમાં? વાલા ભક્તો, કોઈ પણ અસમર્થનો અર્થ થાય કંઈ પણ કરવા માટે ન સમર્થ થવું અથવા તો અશક્તતા, કે આ કાર્ય કરવા માટે એવું શક્તિ નથી, સામર્થ્ય નથી, સમજણ નથી, એવો અસમર્થ. પણ અહીંયા જે શાસ્ત્રની અંદર જે વચન વાપર્યું છે એનો અર્થ એવો થાય કે ભગવાન અને સંતની સેવા નથી થતી એટલે ભગવાન રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય એવું કાર્ય થતું નથી. તો ભગવાનના પ્રસન્નતાના ફળ સ્વરૂપે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થવાની છે એ પ્રાપ્તિ મેળવવા માટે, ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ મેળવવા માટે અસમર્થ છે. કદાચ વિષયની અંદર જગતના મોટપને, જગતના માનને મેળવી લે વ્યવહારે કરીને, પણ અહીંયા જે અસમર્થ શબ્દ વાપર્યો એ ભગવાનના સંબંધમાં વાપર્યો છે. એટલે તેથી ભગવાનની તથા સંતની કોઈ સેવા થતી નથી અને ભગવાન કે સંતની જ્યારે કોઈ સેવા ન થાય, સત્સંગની સેવા ન થાય ત્યારે ભગવાનનો રાજીપો એના ઉપર ઉતરતો નથી અને ભગવાનનો જે રાજીપાનું ફળ સ્વરૂપ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ જીવાત્માને પ્રાપ્ત થતું નથી. અને એ અસમર્થ, એના માટે અસમર્થ જાણવું. અને જે ટેળની ચાકરી કરે છે તેને તો ભક્તિવાળો કહીએ. અહીંયા સ્વામીએ બહુ સુંદર વ્યાખ્યા સમજાવી કે ટેલની ચાકરી, પ્રશ્નમાં તો એવું હતું કે ચંદન પુષ્પ અલંકાર વગેરે વસ્ત્ર આદિથી ભગવાનની સેવા કરે છે, પણ મહારાજે એને અહીંયા સંતો એમ એનો અર્થ કરે છે કે કદાચ સાધને કરીને સેવા કરે તો ઠીક, પણ ટેલની સેવા એટલે કે સાવ જેને નીચામાં નીચી સેવા આપણા શાસ્ત્રોમાં કીધી એવી જો કોઈ સેવા પ્રાપ્ત થાય તો પણ એ ભાવથી કરે, શ્રદ્ધાથી કરે, એવી જે સેવા કરે છે તેને તો ભક્તિવાળો કહીએ. ભક્તિની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર કરી છે. ભક્તિવાળો એટલે અનુરાગી, પ્રીતિવાળો, અને ભગવાનની અનુવૃત્તિમાં રહેનારો અનુગત. ભગવાનની અનુવૃત્તિમાં જે અનુગત રહેતો હોય એને ભક્તિવાળો શાસ્ત્ર કીધો છે. ભક્તિ શબ્દની વ્યાખ્યા પણ આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર સમજાવી છે. ભક્તિ શબ્દ એ ભજધાતુથી ઉત્પન્ન થયો છે, અને ભજધાતુનો અર્થ થાય છે પ્રેમે સહિત સેવા કાર્ય. ભગવાનની પ્રીતિએ સહિત કરેલી જે સેવા એનું નામ ભક્તિ. જોકે અલગ અલગ ઋષિમુનિઓએ એની અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ શબ્દો, ભાવ એક જ છે, શબ્દો કદાચ જુદા વાપર્યા હોય. જેમ નારદ સૂત્રની અંદર પરમ પ્રેમ સ્વરૂપ અને ભક્તિને દર્શન કરવામાં આવ્યું છે. વ્યાસજીએ ભગવાનની પૂજા આરાધનામાં અનુરાગ થવો એને ભક્તિની વ્યાખ્યા તરીકે કરી છે. આચાર્ય ગર્ગે ભગવત કથા અને લીલાનું શ્રવણ કરવામાં એને ભક્તિનું સ્વરૂપ, એમાં જેને પ્રીતિ હોય એને ભક્તિનું સ્વરૂપ માન્યું છે. આપણા ભાગવતજીની અંદર સપ્તમ અધ્યાયની અંદર તો શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, સાખ્યમ, દાસ્યમ, આત્મનિવેદનમ આ નવધા પ્રકારની ભક્તિ બતાવી છે. એટલે ભક્તિ આ ભગવાન પરાયણ થવું, ભગવાનને સમર્પિત થવું, ભગવાનને અર્થે કંઈક કરવું, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની સેવા કરવી, ભગવાનના દાસ થઈને રહેવું, આ જે બધા લક્ષણો છે એ ભક્તિના લક્ષણો છે એને ભક્તિશાસ્ત્રોએ કીધી છે. અહીંયા સ્વામી એમ કહે છે કે જે ટેલની ચાકરી કરે એટલે કે નીચામાં નીચી સેવા કરવાનો અવસર મળે એ પણ કરે, અને ભગવાનને સંબંધે કરીને એનો મહિમા જાણીને કરે, ખાલી મજૂરી કરવા માટે કરે એવો ભાવ અહીંયા આગળ નથી. ચાકરી શબ્દ હંમેશા ત્યારે જ એનો અર્થ થાય કે જ્યારે તમે એની અંદર શ્રદ્ધાને ભાવથી કરતા હો, તમે એની અંદર વિશ્વાસને તમારો ભાવ અંદર પ્રેરીને તમે કરતા હો, એટલે ભગવાનનો મહિમા જાણીને તમે કરતા હો, ત્યારે એને અહીંયા ટેલની ચાકરી તરીકે એને સમજી શકાય. અહીંયા સ્વામી કહે છે, અને જે ટેલની ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, અને એ ભક્તિવાળો છે માટે શ્રેષ્ઠ છે, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. એ સેવા કરે છે એટલે એ ભાવ છે એનામાં, એનામાં સમજણ છે, એનામાં મહાત્મ છે, એને એ સેવા કાર્યનો મહિમા છે, અને એટલા માટે એ ભાવથી જ્યારે સેવા કરતો હોય ત્યારે એ ભક્તિવાળો છે. એ ભગવાનનો મહિમા છે, ભગવાનના સંતોનો મહિમા છે, ભગવાનના દિવ્ય સત્સંગનો મહિમા છે, અને મહિમાના કરીને એ જ્યારે સેવાની અંદર પ્રેરાય છે ત્યારે એ ભક્તિવાળો છે, અને એવો ભક્તિવાળો હોવાના ગુણને નાતે એ શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ઉત્તર ઠીક કર્યો. મહારાજે આ ઉત્તરને અનુમોદન આપ્યું કે ના સ્વામી, તમારી વાત ખૂબ સુંદર છે. હું ઘણી વખત આ વાત કહેતો હોઉં છું કે ભગવાને જે શાસ્ત્રની અંદર શબ્દો આવ્યા છે એમાં ભગવાને જે પ્રતિપાદિત કરેલા જે આપણા શાસ્ત્રો છે હંમેશા એનું અનુસરણ કરવું. જગતની વાતો મિથ્યા કરનારા, અનર્થ કરનારા ઘણા બધા આપણને એવા વાક્યો સાંભળવા મળતા હોય છે, પણ ભગવાને જેને પ્રતિપાદન કર્યું હોય, ભગવાને જેને મોર મારી હોય, આજે આ એક દ્રષ્ટાંત તમને સમજાવું, આમાં કોઈ અન્ય ભાવ નથી, પણ એક સમજવા માટે કે ઘણા વચનામૃતો એવા છે જ્યાં મહારાજે પ્રશ્ન પૂછ્યો હોય, સંતોએ ઉત્તર કર્યો હોય, પણ યથાર્થ થયો નહીં એવું લખાણું. હવે એ ઉત્તર તો કર્યો છે પણ યથાર્થ થયો નથી, તો એ ઉત્તર અને પછી મહારાજે એનો ઉત્તર કર્યો હોય કે આનો ઉત્તર તો આમ અમે સમજીએ છીએ ને આ હકીકત આમ છે, તો આપણે કયાને અનુસરવી? જે ઉત્તર ન થયો એ શબ્દોને અનુસરવા કે જે ઉત્તર મહારાજે કર્યો એને અનુસરવા? એટલા માટે જેને મહારાજે પ્રતિપાદન કર્યું હોય. અહીંયા મહારાજે એ વાતને પ્રતિપાદન કર્યું, સંતોના શબ્દો છે, પણ એ સંતોના શબ્દો મહારાજે પ્રતિપાદિત કર્યા છે કે એ ઉત્તર તો ઠીક કર્યો છે, આ ઉત્તર તમારો સાચો છે. તો જેને મહારાજે પ્રતિપાદન કર્યું હોય એ વાક્યને આપણે જીવનમાં દ્રઢ કરાય, નહીતર અન્યથા પછી જે જ્યાં એવો શબ્દ આવે છે કે આ યથાર્થ થયો નહીં, તો એ શબ્દને પણ આપણે જો ગ્રહણ કરવા જઈએ તો આપણે મોટી ભૂલમાં પડીએ. ભલે સંતોના શબ્દ છે પણ મહારાજે જેને પ્રતિપાદન કર્યું હોય એ શબ્દોને આપણા જીવનની અંદર દ્રઢ કરીએ તો આપણા જીવનની અંદર એ દ્રઢતા વધે, મજબૂતી વધે. અહીંયા મહારાજે ઉત્તર આપણને સમજાવ્યું. બે પ્રકારના ભક્ત છે, એક નિવૃત્તિ માર્ગ છે એટલે કે કોઈ પણ ભગવાનની સેવા કાર્યની અંદર જોડાયેલા નથી, પછી તન મન અને ધન ત્રણેય રીતે સેવા કાર્ય થઈ શકે, નવધા પ્રકારની ભક્તિના રૂપમાં સેવા કાર્ય થઈ શકે, ભગવત પરાયણ કોઈ પણ ભગવત સંબંધી કોઈ કાર્ય હોય એની સેવા કાર્ય થઈ શકે, અને ટેલની સેવા ચાકરીનો જો અવસર મળે તો એ પણ પ્રકારની સેવા કરવા એ જીવાત્મા તત્પર રહે, ભગવાનનો ભક્ત તત્પર રહે એમાં હોશ હોય. અને પછી એવા ભક્તિવાળા એવા યોગે કરીને ભક્તિવાળો છે અને એ શ્રેષ્ઠ છે. અને એવો ભક્ત જ્યારે કોઈનું મન દુખવતો હોય અને તે સેવા કાર્યમાં, મેં પહેલું સમજાવ્યું કે ભક્તિવાળો હોય ભગવાનનો આશ્રિત હોય એ કોઈને અમથો અમથો ન દુખવે, પણ જ્યારે કોઈ એવું કાર્ય થાય કે જેની અંદર એને ભગવાનની મર્યાદા લોપાતી દેખાય, ધર્મ મર્યાદા લોપાતી દેખાય, ભગવાનનું અથવા સામેના જીવનું કંઈ અહિત થતું દેખાય તો એને ટોકે, તો એવા કડક શબ્દો બોલતી કોઈનું મન દુખાણું હોય તો પણ એ શ્રેષ્ઠ ગણાય. કારણ કે નિવૃત્તિવાળો જે છે, જે ભગવાનની ભક્તિ કે સેવા કરતો નથી, એ તો ભગવાનની પ્રસન્નતાથી વંચિત રહી જાય છે, અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત ન થાય તો ધર્મ અર્થ કામ મોક્ષની સિદ્ધિ થતી નથી. એટલે ભક્તિવાળાને મહારાજ અહીંયા શ્રેષ્ઠ સમજાયું. અને એવી રીતે ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય, અહીંયા જો વિશેષણ કેવું સુંદર વાપર્યું સ્વામીએ, કે એવી ભક્તિવાળો હોય, સેવાપરાયણ હોય અને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય, ભગવાનની આજ્ઞામાં ભગવાનના વચનની અંદર એ દ્રઢપણે રહ્યો હોય, તેને વિશે કંઈક અલ્પસરકો દોષ દેખાય, અલ્પસરકો દોષ દેખાય એટલે કે અવગુણ દેખાય, નાના એવા કોઈ અવગુણ દેખાય સ્વભાવના, અહીંયા આગળ એવા કોઈ પ્રકૃતિના સ્વભાવના કદાચ કોઈ એવા કડક હોય અને એનાથી એના કોઈ દોષ દેખાય તો તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. મહારાજ કે સમજણ કેવી હોવી જોઈએ, તો કોઈનો આવો ભગવાનનો એકાંતિક ભક્ત છે અને એ ભક્ત જ્યારે કોઈને કંઈક કટુ વચન કહી દીધા હોય, ધર્મ પાલનના અનુસંધાનમાં જ કીધા હોય, ભગવાનની સેવાના અનુસંધાનમાં જ કીધા હોય, પણ એ કટુ વચન હોય, કડક હોય, તો એવા જે સ્વભાવ આદિ કરીને, વચન આદિ કરીને જે કદાચ દોષ દેખાતા હોય તો એ દોષને જોઈને કોઈ અવગુણ લે તો મહારાજ કે મોટી ખોટ છે, સમજણમાં મોટી ખોટ છે. એની સેવા, એનો ભાવ, એનું સમર્પણ એ આપણે જોતા નથી, પણ એના કડવા વેણ જે છે એ વેણને આપણે પકડીને એના અવગુણ લઈએ છીએ, અથવા એના શબ્દને પકડીને અવગુણ લઈએ છીએ, અથવા નાનો મોટો કોઈ દોષ રહી ગયો હોય એને જોઈને આપણે એનો અવગુણ લઈએ છીએ, તો એ આપણી મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે જે દેહ ધર્યો હોય તેમાં પણ દોષ જોનારને ખોટ દેખાય ખરી. મહારાજ કે એવું જેને સ્વભાવ પડી ગયો છે ખોટ જ જોવાનું, તો એને ભગવાન કે જેને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મનુષ્યતાનું ધારણ કર્યું, મનુષ્ય ચરિત્રો કર્યા, એવા ભગવાનમાં પણ એ જીવાત્માને ખોટ દેખાય, એમાં દેહ ભાવ રહે, એમાં ભગવાનનો ભગવાનપણું ન દેખાય, એમાં મનુષ્ય ભાવ રહે અને એ ભગવાનની અંદર પણ ખોટ જોવે. અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. ભગવાનમાં તો ખોટ જોવે, ભગવાનના ભક્તની અંદર ખોટ જોવે, અને એ તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નથી? મહારાજ કે માની લો કે કદાચ આવો કોઈ જીવ હોય કે જેને દોષ જોવો છે, ભગવાનમાં દોષ જોવે, ભગવાનના સંતમાં દોષ જોવે, અને એવા દોષને જોઈને એ શું ભગવાન ખોટા થઈ જાય છે? કદાચ જોનારની દ્રષ્ટિની અંદર ખોટ હોય તો એ ભગવાનમાં પણ ખોટ જોવે, પણ એને કરીને કંઈ ભગવાન ખોટા થતા નથી. શું એ કલ્યાણકારી નથી? એ કલ્યાણકારી મટી જાય છે. તો કલ્યાણકારી છે જ. મહારાજ એનો ઉત્તર કરે છે કે એ તો કલ્યાણકારી જ છે. અહીંયા મહારાજે બે વાત બહુ સુંદર સમજાવી કે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નથી? એક તો પરમેશ્વર પોતે સ્વયં ખુદ પોતે જ્યારે અવતાર ધારણ કરીને આ ધરા ઉપર પધારતા હોય ત્યારે ભગવાન પોતે સમર્થ છે, પોતાના યોગમાં આવેલા, પોતાના શરણે આવેલા જીવાત્માનું ભગવાન ઉદ્ધાર કરે છે, એટલે એ ઉદ્ધારને મહારાજ અહીંયા બતાવ્યો. અથવા તો સંત એટલે કે ભગવાનના નારદ, સંકાદિ, ગોપાળન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા ભગવાનના એકાંતિક ભક્ત સંતો હોય, અને એ સંત ગુણે યુક્ત ભગવાનની આજ્ઞામાં દાસતીને કાયમ રહેતા હોય, ભગવાનને અખંડ ધારણ કરનારા હોય, એટલે ભગવાન એના હૃદયમાં બિરાજમાન હોય એવા જે સંતો હોય તે પોતે ભગવાનની કૃપાએ કરીને તમને જીવાત્માને એ સદમાર્ગે ચડાવનારા છે, અને એવા ભગવાન સાથે જે તમારો સંબંધ દ્રઢ કરાવે એ સંતને પણ શાસ્ત્રોએ કલ્યાણકારી કર્યા છે, કારણ કે તમારો સંબંધ એ ભગવાન સાથે જોડાવે છે. એટલે એવા શું સંત કે ભગવાનના જે અવતારો થયા ધરા ઉપર એ કલ્યાણકારી નથી? તો મહારાજ કે કલ્યાણકારી જ છે. ભગવાન પોતે સ્વતંત્ર છે, પોતે પોતાના શરણાગતિ આવેલાનું સ્વતંત્ર કલ્યાણ કરે છે, અને ભગવાનના જે સંત છે એ તમને સદમાર્ગ ઉપર વાળીને ભગવાન સાથેનો મિલાપ કરાવીને ભગવાનનો ભેટો કરાવી ભગવાનનો મહિમા સમજાવી ભક્તિની અંદર માર્ગની અંદર તમને પ્રેરવીને તમને કલ્યાણનું સાધન કરી આપે છે. માટે એ ભગવાનના સંત તો કલ્યાણકારી છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું સુધે. મહારાજ કે આવું સુંદર સિદ્ધાંત છે, પણ છતાં જેની અવળી બુદ્ધિ હોય એને આ વાત સમજાય નહીં, એને તો અવળું સૂજે. જેમ અહીંયા દ્રષ્ટાંત મહારાજે દીધું, જેમ શિશુપાળ એમ જ કહેતો છે, પાંડવ તો વર્ણશંકર છે. આપણા મહાભારતની અંદર કથા આવે છે, શિશુપાળની વૃત્તિ કેવી હતી, એ એમ કહેતો કે પાંડવો તો વર્ણશંકર છે, ને પાંચ જણે એક સ્ત્રી રાખી છે માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો તેણે એક સ્ત્રી મારી. અહીંયા શિશુપાલનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે ભગવાનના ભક્ત એટલે પાંડવો જે ભગવાનના આશ્રિત હતા એમના પણ અવગુણ ગાતો, એની અંદર પણ દોષ જોતો કે એ અધર્મી છે, અને એટલું જ નહીં પણ સ્વયં ભગવાન કૃષ્ણચંદ્ર એની અંદર પણ એને ખૂબ અવગુણ અને અભાવ એની અંદર હતો. અને એટલે શિશુપાળ એમ કહેતો કે એ ભગવાન તો જ્યારે જન્મ્યા ત્યારે ભગવાને પોતે બાળપણની અંદર જે પૂતના વધની કથા આપણે ભાગવતજીની અંદર સાંભળી છે, તે પ્રથમ તો એક સ્ત્રીને મારી, પૂતનાના અહીં આગળ સંહારની વાત કરી, ત્યાર પછી બગલો માર્યો એટલે બકાસુરનો મહારાજે વધ કર્યો, ત્યારે એને કે તો બગલો હતો નાનો, કે અસુર બસુર નહોતો, એ તો એક નાનો એવો બગલો હતો એને માર્યો, અને પછી અને વાછડાને માર્યો, કોઈ નાનો વાછડો હતો, ધેનુકાસુરને ભગવાને જયારે વધ કર્યો ત્યારે એમ કીધું કે તો વાછડો હતો નાનો ને એને માર્યો, અને મધના પૂડાને ઉખેડ્યા તેણે કરીને મધુસૂદન કહેવાના, જે મધુસૂદન જે નામ પડ્યું એ પણ મધના પૂડા, એને કોઈ અસુરનો સંહાર નહોતો કર્યો પણ એ મધના પૂડા ઉખાડે એટલે લોકો એને મધુસૂદન તરીકે ઓળખ્યો, પણ એને કોઈ મધુ નામના દૈત્યને માર્યા નથી. ને વર્ણશંકર, આ ભગવાનના અવગુણ જોયા, એને કીધું વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજે કરીને તે શું ભગવાન થયા? શિશુપાળ એમ કહેતો કે એમનામાં કોઈ ઐશ્વર્ય તો છે જ નહીં, આ બધા જે વાતો છે આ પૂતના વધની કે બકાસુરના વધની કે ધેનુકાસુરના વધની કે મધુ નામના અસુરના દૈત્યની વધની આ બધી કલ્પનાઓ છે, અને એવું કંઈ એને કર્યું નથી. અને માત્ર પાંડવો જેવા વર્ણશંકર જે પોતે અધર્મી છે એમને પૂજે કરીને એ કોઈ ભગવાન થોડી થઈ ગયા. એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળા શિશુપાળ તેણે લીધો. આવો ભગવાનનો અવગુણ કોણે આવે? ભગવાનમાં દોષ જોવે. ઘણા આજે પણ વાલા ભક્તો આ યુગની અંદર પણ છે, મહારાજના શબ્દોની અંદર, મહારાજની જે રચના છે, મહારાજે જે શાસ્ત્રોની અંદર જે આપણને સિદ્ધાંતો આપ્યા છે એમાં ખોટ દેખાય છે કે આ મહારાજનું બરાબર નથી એટલે એનાથી સુધારવા જવું છે. આવી બુદ્ધિ કોની થાય? મહારાજ કે આવું તો આસુરી બુદ્ધિવાળો શિશુપાળ હતો તેને શું, જેની આસુરી બુદ્ધિ હોય ને એને ભગવાનના કાર્યમાં ભગવાનની લીલાઓમાં દોષ દેખાય. પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કંઈ ના લીધો. ભગવાનના જે ભક્ત હતા ને એને શિશુપાળની વાત ન માની. આપણે પણ આપણા જીવનની અંદર આ વાત સમજવા જેવી છે કે આપણે આસુરી બુદ્ધિવાળા શિશુપાળ જેવા વ્યક્તિઓની વાત સમજવી છે કે ભગવાનની જે વચન છે, ભગવાનની જે આજ્ઞા છે આપણે એને અનુસરવી છે, ભગવાનનો જે મહિમા છે એને દ્રઢ કરવો છે. આ વાત આપણે કળિયુગમાં જીવીએ છીએ અને કળિયુગની અંદર મોક્ષ માર્ગને જો સુલભ રાખવો છે તો આપણે આ વાતને ચોક્કસ દ્રઢ કરીને રાખવી પડશે. એટલે મહારાજ અહીંયા સમજાવે છે, એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ એ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ભગવાનના ચરિત્રોની અંદર જેને ખોટ દેખાય, ભગવાનના ચરિત્રની અંદર જેને મનુષ્ય ભાવ આવે, ભગવાન અને ભગવાનના સંતો જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનના અનુરાગમાં ભક્તિવાળો, કારણ કે આ અનુસંધાન ભક્તિવાળા માટે ના આવે છે વાલા ભક્તો, ભક્તિવાળો શ્રેષ્ઠ છે કેવી રીતે એનું વ્યાખ્યા અહીં આગળ સમજાવી છે. અને ભક્તિવાળાની વ્યાખ્યા આપણે જે કીધું કે ભગવાનના દાસાનું દાસ થઈને ભગવાનના અનુરાગની અંદર, ભગવાનનો પ્રીતિએ સહિત સેવાની અંદર જ્યારે અનુગત થઈ જાય, એની અંદર સમર્પિત થઈ જાય, એને ભક્તિવાળો આપણા શાસ્ત્રોએ કીધો છે. એના અહીંયા લક્ષણ બતાવે છે કે એવો બુદ્ધિવાળો હોય એને એ ભગવાન, આસુરી બુદ્ધિવાળો જે હોય એને એમાં પણ ખોટ દેખાય અને ભગવાનમાં પણ ખોટ દેખાય, તો એવા મહારાજ કહેશે કે એને આસુરી બુદ્ધિવાળો જાર્યો. ત્યારે ફરી તે મુનિએ પૂછ્યું, તે મુનિ એટલે યોગાનંદ મુનિએ, કારણ કે પહેલો પ્રશ્ન એમને કરેલો છે, પૂછ્યું જે હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. અહીંયા બહુ પ્રશ્ન સમજવા જેવો છે. અહીંયા સ્વામી એમ પૂછ્યું કે મોટા પ્રભુના ભક્ત હોય, આ વાત આગળના પ્રાસમાં જોઈએ તો આ મોટા શબ્દનો અર્થ થાય, મોટો એટલે ઉંમરમાં મોટો નહીં, પણ મહારાજ કે વ્યવહારે મોટો, એવી રીતે જો તમે સમજતા હો તો એ વસ્તુ અહીંયા આગળ નથી. પ્રશ્ન એટલા માટે કારણ કે ભગવાનના ભક્તની વાત છે, એટલે ભક્તિમાં મોટો કે નાનો એવો પ્રશ્ન અહીંયા કર્યો હોત તો એનો ઉત્તર અલગ થાત. પણ અહીંયા એમને પ્રશ્ન કેવો કર્યો, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય, પ્રભુનો ભક્ત છે, મોટા છે, મોટા એટલે વ્યવહારની અંદર, અને તેને અવગુણ આવે નહીં, એટલે સહેજે મોટા હોય એટલે નાનો માણસ હોય, જે ગરીબ હોય કે નીનો હોય, એ થોડો એનાથી બીતો હોય, દબાતો હોય, એટલે એની અંદર બહુ એની માથું મારે નહીં, એમાં બહુ દોષ જોવે નહીં, એટલે કીધું કે એનો અવગુણ આવે નહીં, અને જેવો તેવો હરિભક્ત હોય, એટલે કે નાનો સામાન્ય હરિભક્ત હોય, તેનો અવગુણ આવે ખરો. એમ પૂછ્યું છે કે આવું આવું બની શકે કે કોઈ વ્યક્તિના સામર્થ્ય કરીને, સંપત્તિએ કરીને આપણને એના દોષ જોઈએ ના જોઈએ, અને કોઈ વ્યક્તિ એવો હોય કે જેને નાનો હોય, સામાન્ય હોય, તો એની અંદર બધા એની અંદર દોષ જોવે, એટલે એવું બને ખરું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મહારાજે અહીંયા સ્પષ્ટીકરણ કર્યું, પહેલા નાનપ મોટપની વ્યાખ્યા સમજો, તમે જેમ સમજો છો ને એ સંસંગની નાનપ મોટપનો એ હેતુ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તે કરીને છે. બહુ સુંદર વાત મહારાજે એનો ઉત્તર કર્યો. સ્વામીને કહે છે, સ્વામી તમે જે નાની મોટપની તમે જે વાત કરો છો એ નાની મોટપ વ્યવહારની મોટપ નથી, સંપત્તિની મોટપ નથી, સત્તાની મોટપ નથી, પણ ભગવાનના પ્રત્યક્ષ નિશ્ચય કરીને અને ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને, ભગવાનની આજ્ઞામાં વર્તે એને મહારાજ કહે છે કે એને કરીને મોટપ છે. અને એ બે વાના જેને ન હોય તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ નાનો જ છે. વાલા ભક્તો બહુ સુંદર વાત સમજવા જેવી છે. સત્સંગમાં મહારાજે ઘણી વખત આ જેની સમજણ મોટી એ મોટો, જે ભગવાનને ભક્તિ કરે એ મોટો, અહીંયા પણ મહારાજે આ વાતનું પ્રતિપાદન કર્યું. મહારાજ કે મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને છે, ભગવાનનો નિશ્ચય જેને દ્રઢ હોય તથા સાથે સાથે તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તે કરીને છે, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ત્યારે એની એ મોટપ છે અને કરીને છે. અને એ બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અહીંયા આગળ સ્વામીને મહારાજ કહે છે, સ્વામી કદાચ વ્યવહારે કરીને, સંપત્તિએ કરીને, સત્તાએ કરીને કદાચ મોટો હોય તો પણ ભગવાનની આજ્ઞામાં વર્તતો નથી, ભગવાનનો એને નિશ્ચય નથી, એટલે એવો ક્યારે પણ મોટો થઈ શકતો નથી, એ નાનો જ છે. નાનો જ છે એટલે એ જ નાનો જ રહેવાનો છે, નાનો જ છે, એનાથી મોટું થવાશે નહીં. અને પ્રથમ કહી એવી જે મોટપ, એ મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષય છે. મહારાજના સમકાલીન સમયની વાત, આજે મહારાજે અહીંયા શબ્દ વાપર્યો છે, આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષય છે. એનું કારણ વાલા ભક્તો કે ભગવાનની આજ્ઞામાં વર્તનારા સંતો હતા ઘણા. હરભાઈ વાલભાઈ જેવા ગયા, રોળાનંદ જેવા ગયા, લોટિયા જેવા ગયા, સંપ્રદાયમાંથી અનેક એવા વ્યક્તિઓ પોતાના માનને કરીને, પોતાના સ્વાર્થે કરીને, પોતાના અહંકારે કરીને એ સંપ્રદાયમાંથી ગયા, પણ ભગવાનના જે ભક્તો હતા, એકાંતિક ભક્તો, એમને ભગવાનનો એ દિવ્ય સંપ્રદાય, ભગવાનની આજ્ઞા, ભગવાનનું વચન ને ભગવાનનો આશ્રય એને મૂક્યો નથી. એવા વ્યક્તિઓ સભામાં બેઠા હતા, એવા વ્યક્તિઓ એ સત્સંગમાં હતા. એના માટે મહારાજ કહે છે કે અને પ્રથમ કહી એવી જે મોટપ, ભગવાનનો નિશ્ચય અને ભગવાનની આજ્ઞામાં વર્તવું, એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તોની છે. એટલે મહારાજની આગળ મહારાજે ચાયણી મારીને જે ચોખ્ખું થયું ને, મહારાજ કે આ બધા અહીંયા ચોખ્ખા આણી શુદ્ધ બેઠા છે અત્યારે, આપણે પણ સત્સંગમાં એવા અણીશુદ્ધ થવાનું છે, એના માટે કટિબદ્ધ થવાનું છે, ખટકો રાખવાનો છે. કેમ જે આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે કે અક્ષરાતીત એવા જે ભગવાન પુરૂષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે. ભગવાનનો ભારો ભાર મહિમા સમજે છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા જે પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રીહરિ તે પ્રત્યક્ષ અમને મળ્યા છે અને એ પ્રાપ્તિ કરીને અમે કૃતાર્થ થયા છીએ. અમે કાયમ ભગવાનના પ્રાપ્તિ કરીને અમે કાયમ માટે કૃતાર્થ થયા છીએ અને એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. અહીંયા પણ મહારાજે ફરી વિશેષણ વાપર્યું વાલા ભક્તો કે ભગવાનની પ્રાપ્તિ એકલી થવાથી તમને કૃતાર્થપણું થાય, પણ ભગવાનનો રાજીપો જીવાત્માને ક્યારે મળે કે ભગવાનની પ્રાપ્તિની કૃતાર્થતા સમજીને કે આ મારા ઉપર ભગવાનની કૃપા છે, આ મારા પ્રારબ્ધ કે મારા બાહુબળથી મેં પ્રાપ્ત કર્યું નથી, ભગવાનની કૃપાએ કરીને કર્યું છે, હું કૃતાર્થ થયો છું, એવી મનને વિશે ભાવના રાખીને એવું દાસત્વપણું દીનપણું રાખીને એવું સમજીને એમ સમજીને પ્રત્યક્ષ ભગવાન જે તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે તે ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા એ ભગવાનના વચનમાં વર્તીને એ ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ કરે, જે ભક્તિનો અનુસાર જે ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. મહારાજ અહીંયા સાવધાન કહે છે. પહેલા તો અહીંયા મહારાજે વ્યક્તિ સમજાવી કે ભગવાનનો જેને નિશ્ચય દ્રઢ કર્યો હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતો હોય એવો ભક્ત મોટો છે. હું ફરી પાછી આ અનુસંધાન જોડું, કારણ કે આ ભક્તિવાળો શ્રેષ્ઠ, કોઈનું મન દુખવે છે પણ ભક્તિ કરે છે, સેવા કરે છે, એ ભક્તિવાળો છે અને એ ભક્તિવાળો શ્રેષ્ઠ છે એના અનુસંધાનની અંદર આ સમગ્ર વચનામૃત આપણને મહારાજ સમજાવે છે. મહારાજ કહે છે કે ભક્તિવાળો છે એની સમજણ કેવી હોય, એનો ગુણ કેવો હોય, તો એની મોટપ એ કેમ કરીને સમજવી, ત્યારે મહારાજ એમ સમજાવે છે કે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય કરીને તથા ભગવાનને આજ્ઞાને વિશે રહેવાય કરીને મોટપને નાનપ ગણવી અને એવી ભક્તિ તો આજે મહારાજ કે સત્સંગની અંદર સર્વેની છે. કારણ કે બધાએ કેમ પણ એમને મહારાજે બિરદાવ્યા કેમ, એનો પણ મહારાજે પાછળને પાછળ જવાબ આપ્યો. મહારાજ કહે છે કે આજે આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે એવી મોટપ કેમ છે, શા માટે આપણે એમ કહીએ છીએ કે એમની મોટપ છે. આજે જે સર્વે હરિભક્ત છે તે તો એમ સમજે છે કે અક્ષરાતીત એવા જે ભગવાન પુરૂષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે એટલે ભગવાનમાં જોડાણા છે, પુરૂષોત્તમ નારાયણ અમને મળ્યા છે એમાં જોડાણા છે. નહીં તો જગતના જો વાતોની અંદર કે જગતના વ્યક્તિઓની અંદર જોડાણા હોત તો મહારાજને મૂકી અને ક્યાંય ના ક્યાંય જતા રહ્યા હોત, ગમે તેની પાછળ ભાગ્યા હોત. આજે સત્સંગની અંદર પણ આપણે જોઈએ છીએ ઘણાની એવી આસુરી બુદ્ધિ હોય કે જે ભગવાનની બાંધેલી મર્યાદાને ભગવાનના સ્વરૂપથી વિમુખ કરાવી અને મનમાંની મનમુખી રીતે ચાલવા પ્રયત્ન કરતા હોય છે. મહારાજ કે એ મોટા નથી, નાના જ છે અને એટલા માટે મહારાજ કહે છે એવા ભગવાન અમને પ્રત્યક્ષ મળ્યા છે અને તેમ માનીને કૃતાર્થપણું અનુભવે, એમાં પૂર્ણ કામ અનુભવે કે હવે મારે કંઈ બીજું આનાથી મોટી પ્રાપ્તિ થવા નથી. ભગવાન સિવાય જે દિવસે બીજાનો મહિમા સમજાણો, જે દિવસ ભગવાનને મૂકીને તમે કોઈને વધારે વિશે જોડા તે દિવસ ભગવાનના માર્ગથી ચલાયમાન થઈ જવાશે. એટલે મહારાજ કે ભગવાન પ્રત્યક્ષ મને મળ્યા છે એનું બળ રાખી, એનું ગૌરવ કરી અને કૃતાર્થપણું માને અને એમ સમજીને કેવળ ભગવાનને અનુસરીને ભગવાનને શરણે થઈને એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની આજ્ઞામાં પહેલા તો વર્તન કરે, ભગવાનની આજ્ઞામાં રહે અને તે ભગવાનની ભક્તિ કરે. આપણે આજ્ઞા મૂકીને ભક્તિ કરશું તો પણ નહીં અનુકૂળ આવે અને ભક્તિ મૂકીને આજ્ઞામાં પ્રવૃત્તશું તો પણ અનુકૂળ નહીં આવે. મહારાજ અહીંયા બંનેને સમન્વય કરીને સમજાવે છે, મનની સમજણ એ કૃતાર્થપણું, ભગવાનની પ્રાપ્તિનું બળ રાખીને અને ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનના વચનની અંદર વર્તીને અને ત્રીજું ભગવાનની ભક્તિ કરે છે. એવો જે વ્યક્તિ છે, એવો જે ભગવાનનો ભક્ત છે એ ભક્તિવાળો છે અને એ શ્રેષ્ઠ છે. માટે એવા શ્રેષ્ઠ ભક્તને માટે એવા જે હરિભક્ત તેનો કોઈ દેહ અને સ્વભાવ, દેહ અને સ્વભાવનો અર્થ એવો થાય કે દેહ એટલે કે શરીર પ્રધાન જે સ્વભાવ હોય અને સ્વભાવ એટલે પ્રકૃતિ પ્રમાણે જે હોય, એટલે જેમ કે દેહના હોય આળસ નિંદ્રા થાક વગેરે આ દેહના પ્રકૃતિ છે, માણસને થાક લાગવા માંડે, શરીર છે ને થાકી જાય, કોઈ વખત કામ કરતા સેવા કાર્ય કરે છે અને સેવા કાર્ય કરતા કરતા થાકી ગયા તો એ દેહનો સ્વભાવ થયો, આળસ આવી, કોઈ વખત નિંદ્રા આવી ગઈ તો આ દેહનો સ્વભાવ. બ્રહ્માનંદ સ્વામીને સભામાં નિંદ્રા આવી હતી ને મહારાજે, જયારે તારો ચટક રંગીલો કીર્તન બન્યું તો એ દેહનો સ્વભાવ હતો, તો એ દોષ નહોતો. મહારાજ અહીંયા જે વાત સમજાવે છે એ દેહનો સ્વભાવ હતો, અને એવો સ્વભાવ એટલે કે કોઈની કડક વાણી હોય, કોઈનું આકરા બોલવું હોય, કોઈનો સ્વભાવ એવો કડક હોય કે એ શબ્દ કદાચ કરવા પણ બોલતા હોય, ક્રોધ આવી જતો હોય, થોડી થોડી નાની નાની બાબતમાં દોષ જોવે, ભગવાનની આજ્ઞાનો લોભ થતો હોય, સિદ્ધાંતનો લોભ થતો હોય, તો સ્વાભાવિક રીતે ન સહન થાય એટલે એને એ કદાચ આવેશમાં આવી જાય ને કદાચ કોઈ કડક શબ્દ કે. પણ ધર્મ મર્યાદામાં રહીને કહે છે, ભગવાનની આજ્ઞામાં રહીને કહે છે, ભગવાનની અનુવૃત્તિમાં રાજી કરવાને અર્થે થઈને કહે છે. આવી જયારે કોઈ દેહ અને સ્વભાવ સંબંધી દોષ હોય, અધર્મની વાત નથી હું, પાલા ભક્તો આ વસ્તુને પણ આપણે સ્પષ્ટીકરણ કરીએ, કારણ કે કંઈક કોઈ દોષ દેખાય એનો અર્થ એવો આપણે માની લઈએ કે કોઈ અધર્મ આચરણ કરીએ, પણ અહીંયા અધર્મના અનુસંધાને નથી એટલે સ્પષ્ટીકરણ શબ્દ વાપર્યો છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને કોઈએ અવગુણ લેવો નહીં, દેહનો અને સ્વભાવે કરીને કોઈ પણ એવા અવગુણ કે દોષ દેખાતા હોય, દેહ સંબંધી દોષ હોય, નિંદ્રા, આળસ ઇત્યાદિ જે શાસ્ત્રોએ બતાવ્યા છે, અને જે સ્વભાવે કરીને એટલે કડક શબ્દો કે એવા કોઈ વાણી કરીને કોઈ એવા દોષ દેખાય તો જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેને તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તોની અંદર, ભગવાનના સંતોની અંદર અવગુણ લેવો, અવગુણનો અર્થ થાય છે ખરેખર ગુણ ન હોય એને તમે ગ્રહણ કરો. કારણ કે નાનો, અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે કે નાના મોટા પ્રકૃતિ સ્વભાવના જે દોષ હોય એ કદાચ હોય જીવાત્મામાં, ભગવાનનો ભક્ત હોય એથી કરીને પ્રકૃતિના નિયમથી બહાર નથી જતો રહેતો. હા, એ જેટલું સિદ્ધ દશાને પામશે, આત્મનિયંત્રણ કરશે, જેટલી આત્મનિષ્ઠાને દ્રઢ કરશે, જેટલો ભગવાનનો મહિમા વધારે સમજશે એટલો એની અંદરથી ઓછો પ્રભાવિત થશે, પણ પ્રકૃતિ અને દેહ જે શરીરના સંબંધ છે એ સંબંધે કરીને જે દોષ જીવનની અંદર પ્રવૃત્તા હોય, આળસ છે, નિદ્રા છે ઇત્યાદિ, ક્રોધ છે કે કડક વાણી છે, એવા જે સ્વભાવ હોય એ પ્રકૃતિના જન્ય સ્વભાવ છે, દેહજન્ય સ્વભાવ છે, અને અમુક સ્વભાવજન્ય પ્રકૃતિ હોય તો એવા પ્રકૃતિએ કરીને નાના મોટા કદાચ દોષ દેખાતા હોય તો એનો અવગુણ લેવો નહીં, કારણ કે એની ભક્તિ મોટી છે. એટલે મેં તમને દ્રષ્ટાંત આપ્યું, બ્રહ્માનંદ સ્વામી કદાચ સભામાં કોઈ વખત સૂઈ ગયા હતી કે બ્રહ્માનંદ સ્વામી નાના ન થઈ ગયા, કારણ કે એમની સેવા મોટી હતી, એમની ભક્તિ મોટી હતી, એમની ભગવાનની ઉપાસના અને નિષ્ઠા દ્રઢ હતી, અને ભગવાનનો આશ્રય એમને દ્રઢ હતો, એટલા માટે કાયમ મોટા જ હતા અને મોટા જ રહેશે. એટલે આપણે પણ જીવનની અંદર જોઈએ, આપણે પોતાના રીતે મોટા મોટા વખાણ કરીને મોટા થવાતું નથી, આપણે મોટા થવા માટે, ભગવાનને ગમતા થવા માટે, ભગવાનને નજીક થવા માટે આપણે આવા ગુણોને શીખવા પડશે. અને કયા ગુણ? તો કે ભગવાનનો દ્રઢ નિશ્ચય અને ભગવાનની આજ્ઞામાં અનુવૃત્તિ, ભગવાનની આજ્ઞા પ્રયોગ, એવા જ્યારે આપણે ગુણને કેળવીશું ત્યારે આપણે ભક્તિવાળા કહેવાશું, ત્યારે આપણે સમજણવાળા કહેવાશું, ત્યારે આપણે સાચા અર્થમાં શરણાગતિ કહેવાશું, ત્યારે આપણે સાચા અર્થમાં ભગવાનના ભક્ત કહેવાશું, અને એવા ભગવાનના ભક્ત થશું ત્યારે ભગવાનનો રાજીપો તો આપણા ઉપર ઉતરશે જ. અને મહારાજ એવા ભક્તને અનુસંધાનમાં રાખીને મહારાજ એમ કહે છે કે એ સેવા કરે છે, સેવાના 9 પ્રકાર બતાવ્યા છે, એની અંદર તમામ આવી ગયું, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, ભગવાનનું વંદનમ, અર્ચનમ, બધું એની અંદર આવી ગયું. ભગવાનની સેવા કરતા હોય, ભગવાનના ગુણ કીર્તન ગાતા હોય, ભગવાનના અર્થે કોઈ અન્ય પ્રકારની સેવા એટલે સત્સંગની સેવાની અંદર પ્રેરાતા હોય, ભગવાનને અર્થે કોઈ હારતોરા કરતા હોય, ભગવાનના ચરણ સ્તંભી કરતા હોય વગેરે અનેક પ્રકારની જે સેવા છે આ બધા ભક્તિના સ્વરૂપ છે. એવી જે ભક્તિવાળો જીવાત્મા છે એ જીવાત્માને ભગવાનનો રાજીપાનો અધિકારી છે. અને મહારાજ કહે છે અમે એના રક્ષણમાં ઉભા છીએ, કોઈ અવગુણ શિશુપાળ જેવા કદાચ એની અંદર દોષ કે એથી કરીને એમાં અમે દોષ જોતા નથી, એમાં દોષ દેખાતા નથી, અને એ દોષ હોય પણ ન શકે, કારણ કે ભગવાનનો તો પોતે સ્વતંત્ર છે, કલ્યાણના કરનારા છે, એ સામર્થ્યવાન છે. એ જીવાત્મા ઉપર રીજે તો મહારાજ કહે કે કોઈ પામર અને પતિત હોય એનો પણ ભગવાન ઉદ્ધાર કરતા હોય છે, એટલે ભગવાનની સામર્થ્ય છે. અને ભગવાનના સંતો, ભગવાનના એકાંતિક ભક્તો જે ભગવાનને અખંડ ધારણ કરીને રહેલા છે, ભગવાનનું અખંડ ભજન કરે છે, ભગવાનની અખંડ આજ્ઞામાં રહે છે, એ પોતે પણ આજ્ઞામાં રહે છે અને બીજાને પણ આજ્ઞામાં ચલાવવા પ્રેરણા કરે છે, બીજાને પણ આજ્ઞામાં ચલાવવાની બળ આપે છે. એવા જે સંતો છે એ જીવાત્માને ભગવાન સાથે જોડે છે, માટે એ પણ કલ્યાણનો માર્ગ આપણો પ્રશસ્ત કરે છે. એટલે એવા જે ભગવાન અને ભગવાનના એકાંતિક સંતો છે એ પણ કલ્યાણકારના આપણને માર્ગ ઉપર ભગવાનની પ્રાપ્તિ સુધી, ભગવાન સુધી આપણને પહોંચાડવા માટે મદદરૂપ થાય છે. મહારાજ કે એવા સંતો હોય, એવી સમજણ હોય અને એવાની અંદર કોઈ જો અવગુણ જુએ તો મહારાજ કે એને આસુરી બુદ્ધિવાળો જાણવો, એને નિશ્ચય આસુરી બુદ્ધિવાળો જાણવો. અને એ પણ જો કદાચ અવગુણ લેવાનો સ્વભાવ હોય અને ભગવાનમાં પણ અવગુણ જોવે તો એની પણ બુદ્ધિ આસુરી થઈ જાય છે. એટલે આપણે ખટકો રાખીએ કે આપણી બુદ્ધિ આસુરી ન થાય, આપણે ખટકો રાખીએ કે આપણે ભગવાનનો નિશ્ચય દ્રઢ રહે, આપણે ખટકો રાખીએ કે આપણે ભગવાનની આજ્ઞાની અંદર, ભગવાનના વચનની અંદર નિરંતર વર્તીએ અને એને કરીને આપણે પણ ભગવાનના એકાંતિક સારા ભક્ત બનીએ, તો મહારાજ આપણા નાના અલ્પ કોઈ નાના મોટા દોષ હશે તો એને મહારાજ નહીં ગણે અને પોતાના ધામના અધિકારી બનાવશે. એવી વાત મહારાજે અહીંયા સુંદર વચનામૃતમાં સમજાવી. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 31મું. સહેજાન સ્વામી મહારાજની જય.